એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર અદ્ભુત પુસ્તક પર ઊંડી વાત કરવાના છીએ.
નમસ્કાર. હા, પુસ્તકનું નામ છે જીન, એક ગાઢ ઇતિહાસ. લેખક છે સિદ્ધાર્થ મુખર્જી.
અને આ વિષય એવો છે ને કે આપણા બધાના મૂળ સાથે જોડાયેલો છે.
બરાબર, એટલે જ મને લાગે છે કે આજના સમયમાં આની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે.
હા, કારણ કે જુઓ, આપણે જનીનોને સમજવાની અને કદાચ એમાં ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
અને એની અસર તો આપણા સ્વાસ્થ્ય, આપણી ઓળખ અને આખી માનવ જાતિના ભવિષ્ય પર પડવાની છે.
ચોક્કસ, એટલે જ આ પુસ્તક મહત્વનું છે. તે આ જે ગૂંચવણ ભર્યો વિષય છે ને, એને સમજવામાં આપણને મદદ કરે છે.
અને આ સમજવામાં આપણને મદદ કરે છે લેખક પોતે, ડોક્ટર સિદ્ધાર્થ મુખર્જી. એ માત્ર લેખક નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ તો પોતે કેન્સરના ડોક્ટર છે, ઓન્કોલોજિસ્ટ, કોલંબિયા યુનિવર્સિટીમાં રિસર્ચ પણ કરે છે. એટલું પુલિત્ઝર પ્રાઇઝ પણ મળ્યું છે એમને.
હા, એમના કેન્સર પરના પુસ્તક માટે, ધી એમ્પરર ઓફ ઓલ મેલેડીઝ, એટલે એમની વૈજ્ઞાનિક પકડ તો મજબૂત છે જ.
પણ આ પુસ્તક માટે જે વાત એમને ખાસ બનાવે છે એ છે એમની અંગત વાત. એમના પોતાના પરિવારમાં જ માનસિક બીમારીઓનો ઇતિહાસ છે. સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર.
એટલે આ ખાલી એક બહારના નિષ્ણાતનું વિશ્લેષણ નથી?
ના, જરાય નહીં. આ જાણે અંદરથી ખૂબ નજીકથી જોયેલી અને અનુભવેલી વાત છે.
એટલે જ એમનો દૃષ્ટિકોણ બહુ ઊંડો અને ગાઢ બને છે, પુસ્તકના શીર્ષક જેવો જ. વૈજ્ઞાનિક, ડોક્ટર, ઇતિહાસકાર અને અસરગ્રસ્ત પરિવારના સભ્ય, આ બધું ભેગું થાય છે.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? લેખક શું કહેવા માગે છે?
મૂળ વાત એ છે કે જીન, એટલે કે જનીન, એ ખાલી શરીરનો એક ભાગ નથી, એ એક વિચાર છે.
એક શક્તિશાળી વિચાર.
હા, ખૂબ શક્તિશાળી, જેણે આપણી જીવન, ઓળખ અને નસીબ વિશેની આખી સમજ જ બદલી નાખી છે.
અને આ પુસ્તક જાણે એ વિચારની આખી બાયોગ્રાફી છે. શરૂઆતમાં વારસાનો ખ્યાલ કેવો અસ્પષ્ટ હતો,
અને ત્યાંથી લઈને એ કેવી રીતે એક નક્કર વસ્તુ ડીએનએ બન્યો, અને હવે તો આપણે એને વાંચી શકીએ, સમજી શકીએ
અને કદાચ ફરીથી લખી પણ શકીએ. આ જ તો મોટી વાત છે.
પુસ્તકનો હેતુ એ જ છે કે આજે જનીન વિજ્ઞાનનો લાંબો અને ક્યારેક અઘરો લાગતો ઇતિહાસ છે ને, એને સામાન્ય લોકો સુધી પહોંચાડવો.
અને મુખર્જી આને કોઈ સૂકી થિયરી તરીકે નથી રજૂ કરતા. એમને લખવાની સ્ટાઇલ એવી છે કે જાણે કોઈ નાટક ચાલતું હોય.
બરાબર, જેમાં બુદ્ધિશાળી શોધો છે, દુઃખદ ભૂલો પણ છે,
વૈજ્ઞાનિકો વચ્ચેની હરીફાઈઓ છે,
અને એવી શોધો છે જેણે ખરેખર દુનિયા બદલી નાખી.
અને પુસ્તક મૂળભૂત સવાલો પૂછે છે. આ જનીન છે શું? આપણને કઈ રીતે ખબર પડી? અને હવે જ્યારે આ શક્તિ આપણા હાથમાં આવી રહી છે તો આપણે શું બનીશું?
આ સવાલો ખરેખર વિચારવા જેવા છે. પુસ્તકની સફર પણ લાંબી છે, નહીં?
હા, હજારો વર્ષોની વાત છે. છેક એરિસ્ટોટલ અને પાયથાગોરસ જેવા ગ્રીક વિચારકોથી શરૂઆત થાય છે,
અને પછી 19મી સદીમાં આવે છે ગ્રેગર મેન્ડલ, એક સાધુ, પોતાના મઠના બગીચામાં વટાણાના છોડ પર પ્રયોગો કરતા હતા.
અને એમણે પહેલી વાર વારસાના નિયમો સમજાવ્યા. પણ એમના જીવતે જીવતો કોઈએ બહુ ધ્યાન જ ના આપ્યું, એ પણ એક હકીકત છે.
હા, એમના કામની કદર તો છેક 20મી સદીમાં થઈ.
અને પછી તો જાણે રેસ શરૂ થઈ, જનીનો ક્યાં છે, રંગસૂત્રો પર. થોમસ હન્ટ મોર્ગને માખીઓ પરના પ્રયોગોથી એ સાબિત કર્યું.
પણ એ જ અરસામાં પેલો ખતરનાક વિચાર પણ આવ્યો, યુજેનિક્સ.
હા, સારી જાતિ બનાવવાનો વિચાર, જેના ભયાનક પરિણામો આપણે જોયા છે નાઝી જર્મનીમાં, અમેરિકામાં પણ.
પછી પુસ્તક આપણને લઈ જાય છે પેલી ડીએનએની શોધ તરફ, વોટસન, ક્રેક, વિલ્કિન્સ
અને રોઝાલિન ફ્રેન્કલિન, જેમનું યોગદાન નિર્ણાયક હતું એ ડબલ હેલિક્સની શોધ.
પછી એ કોડ કેવી રીતે કામ કરે છે એ સમજાયું, જનીનો કાપવા જોડવાની ટેકનોલોજી આવી,
હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને છેલ્લે ક્રિસ્પર, આજનો યુગ.
અને આખા પુસ્તકમાં આ વૈજ્ઞાનિક સફર સાથે પેલી યુજેનિક્સની કાળી બાજુ અને લેખકની પોતાની અંગત પારિવારિક વાત પણ જોડાયેલી રહે છે.
એ જ તો આ પુસ્તકની ખાસિયત છે. એને ખાલી વિજ્ઞાનનો ઇતિહાસ નથી રહેવા દેતી, એમાં ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે.
ચલો હવે થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકના શરૂઆતના ભાગો, ભાગ 1 અને 2, એમાં વારસાના શરૂઆતના ખ્યાલોની વાત છે.
હા, છેક એરિસ્ટોટલથી માંડીને પછી ડાર્વિનની વાત આવે છે. એમણે ઉત્ક્રાંતિ તો સમજાવી, પણ વારસો કઈ રીતે ઉતરે છે એ એમના માટે પણ એક કોયડો હતો.
બરાબર, એમના સિદ્ધાંતમાં આ એક ખૂટતી કડી હતી.
અને ત્યાં જ મેન્ડેલનું કામ આવ્યું, એમના વટાણા પરના પ્રયોગો. એમણે બતાવ્યું કે લક્ષણો અમુક એકમો દ્વારા વારસામાં મળે છે,
જેને પાછળથી આપણે જનીન કહ્યા. જો કે એમના સમયમાં એમને કોઈએ સાંભળ્યા નહીં.
પછી છેક 1900ની આસપાસ એમના કામનું મહત્વ સમજાયું, અને પછી આવ્યા થોમસ હન્ટ મોર્ગન.
એમની પેલી પ્રખ્યાત ફ્લાય રૂમ, ફળ માખીઓ પર પ્રયોગો.
અને એમણે સાબિત કર્યું છે કે જનીનો ખરેખર રંગસૂત્રો પર આવેલા છે. બસ અહીંથી જનીન વિજ્ઞાન એક નક્કર પ્રયોગાત્મક વિજ્ઞાન બન્યું.
પણ આ જ્ઞાનનો એક બીજો ઘણો ખરાબ ઉપયોગ પણ શરૂ થયો, યુજેનિક્સ.
હા, ફ્રાન્સિસ ગાલ્ટન. એમનો વિચાર હતો કે આનુવંશિકતાના નિયમો વાપરીને માનવ જાતિને સુધારવી.
અને એ સુધારવાના નામે તો ભયાનક અત્યાચાર થયા. અમેરિકામાં, નાઝી જર્મનીમાં અયોગ્ય ગણાતા લાખો લોકોની ફરજિયાત નસબંધી કરી દેવાઈ.
મુખર્જી આ મુદ્દાને બહુ ગંભીરતાથી લે છે. પેલો અમેરિકાનો કેરીબક કેસ, બોકવી બેલ, સુપ્રીમ કોર્ટે પણ એમાં ફરજિયાત નસબંધીને યોગ્ય ઠેરવી હતી.
આ ખરેખર બતાવે છે કે વિજ્ઞાન જ્યારે નૈતિકતા ગુમાવે ત્યારે કેટલું ખતરનાક બની શકે છે. એક મોટી ચેતવણી છે આ.
પુસ્તકનો ત્રીજો અને ચોથો ભાગ આપણને જનીનના ભૌતિક સ્વરૂપ એટલે કે ડીએનએ તરફ લઈ જાય છે. પહેલા શું લાગતું હતું?
કે જનીનો પ્રોટીનના બનેલા હશે, કારણ કે પ્રોટીન વધુ જટિલ લાગે.
પણ ઓસ્વાલ્ડ એવરીના પ્રયોગોએ સાબિત કર્યું કે ના, વારસાગત માહિતીનું વાહક તો ડીએનએ છે.
અને પછી શરૂ થઈ રેસ ડીએનએનું બંધારણ શોધવાની.
બહુ રોમાંચક કિસ્સો છે. વોટસન, ક્રેક, વિલ્કિન્સ અને ખાસ તો રોઝેલિન ફ્રેન્કલિન.
મુખર્જી ફ્રેન્કલિનના કામને, ખાસ કરીને એમના ફોટોગ્રાફ 51ને ખૂબ મહત્વ આપે છે. એ જ તો ચાવી હતી
જેના આધારે 1953માં પેલી ડબલ હેલિક્સની રચના સમજાઈ. અને એ મોડેલથી તરત ખબર પડી ગઈ કે માહિતી કોપી કઈ રીતે થાય છે. જીવનનું રહસ્ય ખોલ્યું જાણે.
બંધારણ સમજાયું, પણ પછી કોડ ઉકેલવાનો હતો. પેલું ATCG, આ ચાર અક્ષરો કઈ રીતે પ્રોટીન બનાવે છે.
એ કોડ ઉકેલવાની વાત પણ બહુ રસપ્રદ છે. અને એ સમજાયું એટલે જેનેટિક એન્જિનિયરિંગનો દરવાજો ખુલ્યો.
1970ના દાયકામાં પેલી આણ્વિક કાતર એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સની શોધ થઈ.
અને રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, એક જીવના જનીન બીજામાં નાખવાની ક્ષમતા.
આનાથી ઉત્સાહ પણ જાગ્યો કે વાહ, હવે તો ઇન્સ્યુલિન જેવી દવાઓ બનશે, રોગો મટશે.
પણ સાથે ડર પણ ઊભો થયો, આનો દુરુપયોગ થાય તો. જૈવિક હથિયારો.
એટલે જ પેલી એસિલોમર કોન્ફરન્સ થઈ, જ્યાં વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આના નૈતિક પાસાઓ પર ચર્ચા કરી. એ પણ બહુ મહત્વનું પગલું હતું.
હવે આવીએ છેલ્લા ભાગો પર, 5 અને 6, જે આપણને આજના જીનોમ યુગમાં લઈ જાય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP.
આખો માનવ જીનોમ વાંચી લેવાનો મહાપ્રયાસ 2000ના દાયકાની શરૂઆતમાં પૂરો થયો.
અને પરિણામો કેવા આવ્યા? ચોંકાવનારા.
હા, આપણને લાગતું હતું કે લાખો જનીનો હશે, પણ નીકળ્યા ખાલી 21,000 જેવા.
અને એ પણ સમજાયું કે જનીન અને લક્ષણ વચ્ચેનો સંબંધ સીધો નથી, બહુ જટિલ છે. પેલો જનીન જ સર્વસ્વ છેવાળો વિચાર
એ ખોટો પડ્યો.
અહીં આવે છે એપિજેનેટિક્સ. આ બહુ રસપ્રદ ખ્યાલ છે.
હા, એટલે કે ડીએનએનો ક્રમ બદલ્યા વગર પણ જનીનોની અભિવ્યક્તિ બદલાઈ શકે છે.
આપણું પર્યાવરણ, આપણી જીવનશૈલી, ખોરાક, આ બધું અસર કરે છે. જનીન જાણે સ્ક્રિપ્ટ છે, પણ પર્યાવરણ એ નક્કી કરે છે કે સ્ક્રિપ્ટ કઈ રીતે ભજવાશે.
એટલે પેલી પ્રકૃતિ વિરુદ્ધ પાલનપોષણની ચર્ચામાં નવો વળાંગ આવ્યો. બંને સાથે કામ કરે છે.
અને પછી આવે છે ક્રિસ્પર Cas9. આજકાલ બહુ ચર્ચામાં છે.
એક ક્રાંતિકારી જનીન એડિટિંગ ટૂલ, જાણે Ctrl-X Ctrl-V જનીનો માટે.
અને આનાથી આનુવંશિક રોગોની સારવારની મોટી આશાઓ જાગી છે. સિકલ સેલ એનિમિયા, હન્ટિંગ્ટન.
પણ આની સાથે જ નૈતિક સવાલોનો પહાડ ઊભો થયો છે.
સૌથી મોટો સવાલ, શું માનવ ભ્રૂણમાં ફેરફાર કરવા જોઈએ? જર્મલાઇન એડિટિંગ. કારણ કે એ ફેરફાર તો પેઢી દર પેઢી ઉતરશે.
અને પેલી રેખા ક્યાં દોરવી? રોગ મટાડવો એ ઉપચાર છે, પણ માણસને વધારે સારો બનાવવો એ ઉન્નતિકરણ, એન્હાન્સમેન્ટ.
અને શું આનાથી સમાજમાં અસમાનતા વધશે? એક જેનેટિકલી સુપિરિયર વર્ગ ઊભો થશે?
લેખક અહીં ફરી પોતાના પરિવારની વાત પર પાછા ફરે છે. એમના માટે આ સવાલો ખાલી સૈદ્ધાંતિક નથી, અંગત છે.
હા, એ કોઈ સહેલા જવાબ નથી આપતા, પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
તો આટલી ચર્ચા પછી મુખ્ય તારણો શું કહી શકાય? પહેલું તો એ કે જનીન એ માહિતી પણ છે અને ભૌતિક પદાર્થ પણ, અને હવે એ સંપાદિત કરી શકાય એવો કોડ પણ છે.
બીજું, વિજ્ઞાન અને સમાજ એકબીજા સાથે જોડાયેલા છે. યુજેનિક્સ એ બહુ મોટી ચેતવણી છે. નૈતિક જવાબદારી વગરનું વિજ્ઞાન ખતરનાક છે.
ત્રીજું, પ્રકૃતિ વી પાલન પોષણ એ વિરુદ્ધ નથી પણ સાથે છે. જનીનો અને પર્યાવરણ મળીને આપણને ઘડે છે, કોઈ સંપૂર્ણ નિર્ધારણવાદ નથી.
ચોથું, આનુવંશિક જ્ઞાનમાં શક્તિ પણ છે અને જોખમ પણ. સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બની શકે, પણ ચિંતા અને ભેદભાવનું કારણ પણ. લેખકનો પરિવાર એનું ઉદાહરણ છે.
અને પાંચમું, સામાન્ય કોને કેવું? આ જ્ઞાન આપણને આ વ્યાખ્યા પર ફરી વિચાર કરવા મજબૂર કરે છે. આનુવંશિક વિવિધતા અને રોગ વચ્ચેની ભેદરેખા ક્યાં છે?
હા, અને પરફેક્ટ બનવાની દોડમાં ક્યાંક નવા પ્રકારનું યુજેનિક્સ ના આવી જાય એ જોવાનું રહ્યું.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય.
જેમ કે, જનીન માહિતી છે પણ એક વાર્તા પણ છે. આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ એની વાર્તા. આપણી સ્વ ઓળખ પર જનીનોની અસર.
અને યુજેનિક્સ વિશેનો પહેલો વિચાર, જનીનો બદલવાની શક્તિ નહોતી તે પહેલાં આપણી પાસે તેને સંપૂર્ણ બનાવવાનો અહંકાર હતો. યુજેનિક્સ વારસાની સરળ અને પૂર્વગ્રહયુક્ત સમજનું ભયાવહ પરિણામ હતું.
સાચી વાત, સરળતા ઘણીવાર ખતરનાક હોય છે, અને ભવિષ્ય માટે આપણે હવે આપણા જીનોમના વાચકો અને લેખકો છીએ. સવાલ એ નથી કે આપણે સંપાદન કરી શકીએ છીએ, પણ શું આપણે કરવું જોઈએ અને કોણ નક્કી કરશે?
આ સવાલ આજે સૌથી મોટો છે. હવે આ બધી વાત આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે લાગુ પડે?
જુઓ, પેલી પર્સનલ જીનેટિક ટેસ્ટિંગ કિટ્સ આવે છે ને, 23andMe જેવી, આ પુસ્તક સમજાવે છે કે એના પરિણામો સંભાવના બતાવે છે, નિશ્ચિત ભવિષ્ય નહીં. એને સમજદારીથી લેવા.
બીજું, આપણા કુટુંબમાં કોઈ વારસાગત બીમારી હોય તો એના વિશે વાત કરવામાં, ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આ સમજ ઉપયોગી થઈ શકે. આપણા સમાજમાં ઘણીવાર આ વાત છુપાવવામાં આવે છે.
હા, પણ ખુલ્લીને વાત કરવી જરૂરી છે. અને જે જાહેર ચર્ચાઓ થાય છે GMOs કે જનીન એડિટિંગના નિયમો વિશે, એમાં માહિતગાર થઈને ભાગ લઈ શકીએ.
પ્રજનન સંબંધી નિર્ણયો જેમ કે પ્રીનેટલ સ્ક્રીનિંગ, એના વિશે વિચારવા માટે પણ આ પુસ્તક મદદરૂપ થઈ શકે.
અને છેલ્લે, આપણી પોતાની ઓળખ. આપણે શું ફક્ત આપણા જનીનો છીએ? ના, આપણે આપણા અનુભવો, પસંદગીઓ, આ બધું જ છીએ.
મારા માટે આ પુસ્તક વાંચીને સૌથી મોટો આંચકો યુજેનિક્સના ઇતિહાસનો હતો. એ પણ અમેરિકા જેવા દેશમાં આટલા વ્યાપક સ્તરે, ખરેખર ખ્યાલ નહોતો.
અને મને લેખકે જે રીતે અંગત અને વૈજ્ઞાનિક વાતોને વણી લીધી છે એ બહુ ગમ્યું. એનાથી આખો વિષય એકદમ જીવંત લાગે છે. અને હા, ક્રિસ્પરે જે નૈતિક દુવિધા ઊભી કરી છે એના પર વિચાર કરતા થઈ જવાય.
સાચી વાત છે. આપણે ખરેખર એક એવા મુકામ પર છીએ જ્યાં આપણી પાસે આપણા આનુવંશિક ભવિષ્યને આકાર આપવાની શક્તિ આવી રહી છે. આ બહુ જ મોટી જવાબદારી છે.
ચોક્કસ. એટલે આપણે જે પણ નિર્ણયો લઈએ એ ખૂબ જ સમજદારીપૂર્વક, લાંબા ગાળાનો વિચાર કરીને અને બધાને સાથે રાખીને લેવા પડશે. આ પુસ્તક એ દિશામાં વિચારવા માટે એક સારો પ્રારંભિક બિંદુ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.